તારીખ 16/5/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 113 અને 114 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 85
કાર્ય કરવાનું બંધન સ્વીકારતા નથી. પોતાને માટે બીજાને બંધનમાં નાખતા નથી અને કોઈનાથી પોતે બંધનમાં રહેતા નથી. મારા માટે આમ કરજો એ વાત કરવું કરાવવું અનુમોદું 9 કોટી એ પચખાણ છે અને પોતે પણ બીજા કોઈના કરવા કરાવવા અનુમોદવાના બંધનમાં આવતા નથી, અનુમોદન પણ કરતા નથી. બીજા કાર્યો ન કરે, કોઈને કહીને કરાવે નહીં, પોતાને માટે કરેલું હોય તો એનું અનુમોદન કરે નહીં, એનો ઉપભોગ કરે નહીં અને વાપરે નહીં. એમ કોઈ પણ પ્રકારનો બોજો મને લેતા નથી. આમ તો મુનિરાજ એટલે કેવળ જ્ઞાન પ્રગટાવનાર પ્રચંડ પુરુષાર્થવાન આત્મા, એનું નામ મુનિરાજ છે. એ કેવળ જ્ઞાન પ્રગટાવનાર મુનિરાજ તો સર્વ બોજો નાશ કરવા માટે પ્રવર્તી રહ્યા છે, પોતાનો પુરુષાર્થ પ્રવર્તાવી રહ્યા છે. એમાં બોજો નવા લેવાનો ક્યાં સવાલ ઉભો થાય છે? એ બધો બોજો નાશ કરીને કેવળના મુક્ત દશા પ્રગટાવવા માંગે છે તો એની તૈયારીમાં પણ એ એવી જ બધી ગોઠવણ હોય છે કે જેમાં ક્યાં કાંઈ બોજો એમને અંગીકાર કરવાનો હોય નહીં. આચાર્યનો ઉપાધ્યાય મુનિસંઘમાં કેટલું કાર્ય કરે છે, કેમ કે આચાર્ય છે એ ચર્યા પાળે છે, બીજાને પાળવામાં નિમિત્ત થાય છે. ઉપાધ્યાય છે એ શાસ્ત્ર ગ્રંથ રચે છે, અધ્યયન કરે છે, બીજાને અધ્યયન કરાવવામાં નિમિત્ત થાય છે. તો પણ બોજો નથી, બંધન નથી કે આટલું તમારે કરવું પડશે, એ બંધન એમને સહજ પ્રસંગ બને છે તો એ જાતનો ક્ષુક્ષમ વિશેષ છે. એવા વિશિષ્ટ પદવી ધારી પણ પોતે છે તો બીજા મુનિને એ પ્રકારે નિમિત્ત પડે છે અધ્યયન અને ચર્યામાં ઉપાધ્યાય અને આચાર્ય. પણ છતાં કોઈ બંધન સ્વીકારવામાં આવે છે, એમને એમને બાંધવામાં આવે છે કે રોજ તમારે આટલું કરવું, રોજ આટલા વર્ગ લેવા, મુનિઓના આટલા ક્લાસ લેવા, બીજા મુનિઓને આટલા રોજ સમજાવવું, એવું બંધન એમને હોતું નથી. એ તો ક્યારે ક્યાં ચાલ્યા જાય કોઈને કહેવા રોકાતા નથી. નિસંગમાં હોય ને ગમે ત્યારે છૂટા પડી જાય. એમ ન કહે કે હું અહીંયા જાઉં છું, મારે અહીંયા ભણવું હોય ને મારે અહીંયા આવજો, શાસ્ત્ર ભણવા હોય તો ભણાવી છું, કાંઈ એમને બંધન. સમાજનો બોજો તો કોઈ સમાજ સામાજિક કાર્ય કરવાનું તો મુનિ દશાના બાહ્ય વ્યવહારની અંદર પણ સંમત કરવામાં આવ્યું નથી. કોઈ ફાળા કરવા, મકાન કરવા, ઉપાસન કરવા, મંદિર કરવા, પૂજાઓ રચાવી કે વ્યાખ્યાનના બંધન કે કોઈ પ્રકારનું મુનિરાજને સામાજિક કાર્ય કરવાનું તો બોજો ઉઠાવવાનો પ્રશ્ન રહેતો નથી. વ્યાખ્યાનાદી વાંચે પણ એ એમનો વિકલ્પ હોય તો વાંચે, બાકી બીજા કાર્ય તો નિષિદ્ધ છે. જેમાં બાહ્ય હિંસા છે એવા તો કોઈ કાર્ય એમને હોઈ શકે, પછી ચાહે એમાં મંદિર બંધાવવાનું હોય તો પણ બીજા કોઈ કાર્ય હોઈ શકે, કોઈ પ્રકારનું બોજો મુનિ લેતા નથી. અંદર જાય તો અનુભૂતિ અને બહાર આવે તો તત્વચિંતન. અંદરમાં સ્વાનુભવમાં લીન રહે છે, પરિણામ અંદર જાય તો પોતાના સ્વાનુભવમાં શુદ્ધ ઉપયોગમાં ક્ષણે ક્ષણે મૂર્તે અંતર્મૂર્તે અંતર્મૂર્તે અંદરમાં ડૂબકી લગાવે છે, બહાર આવે તો તત્વનું ચિંતન કરે છે. વિકલ્પનો વિષય પણ પોતાનો શુદ્ધાત્મા બનાવે છે, નિર્વિકલ્પનો વિષય પણ પોતાનો શુદ્ધાત્મા બનાવે. આટલી શુદ્ધાત્માની મુખ્યતા થઈ ગઈ છે, પોતાના નિજ પરમાત્માની એટલી બધી મુખ્યતા છે કે અંદર બહાર એક જ વિષય, જાણે બીજો વિષય રાખતા નથી. શાસ્ત્ર રચે ને કરણાનું યોગ હાથમાં લઈએ તો પણ અંદર અધ્યાત્મનો વિષય જોરથી આવી જાય છે, કેમ કે એમનો મહિમા છે પરમાત્મ તત્વનો હૃદયમાંથી ખસતો નથી. અને બીજા વિકલ્પમાં પણ વચ્ચે એવી વિકલ્પ પોતાના નિજ પરમાત્માના મહિમાનો ઉત્પન્ન થઈ આવે છે. અંદર જાય તો અનુભૂતિ અને બહાર આવે તો તત્વચિંતન વગેરે. ગુરુદેવે પણ એવી જ પ્રવૃત્તિ, બાહ્ય પ્રવૃત્તિ એવી જ રાખેલી. પહેલા સ્થાનકવાસીમાં મુનિ દીક્ષા લીધી એટલે બને એટલી પ્રવૃત્તિમાં ન પડવું, ભલે સ્થાનમાં મુનિ દીક્ષા નહોતી પણ છતાં કોઈ પ્રવૃત્તિમાં ન પડવું એવી મર્યાદામાં રહેલા, એટલે ત્યાગી જેવી દશામાં જ રહેલા. શાસ્ત્ર અધ્યયન અને ધ્યાન બે મુખ્ય પ્રવૃત્તિ, જેને દિનચર્યા કહીએ. આખા દિવસમાં શાસ્ત્ર અધ્યયન, શાસ્ત્ર પ્રવચન, તત્વ ચર્ચા અને અંતરંગમાં ધ્યાન, બીજી કોઈ માથાકૂટમાં નહીં. સંસ્થાના કાર્યકર્તાઓ કર્યા કરે, પોતે પોતાના જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિમાં જ રહે. બધું માહિતી સંસ્થા બનતા થાય, પહેલેથી તો પોતે તો નિર્ણય કર્યો છે ને કે મારે તો મારું આત્મકાર્યમાં, અમે તો આત્મકાર્ય કરવા નીકળેલા જ છીએ એમ અંદરમાં ગાંઠ મારેલી, આમ આત્માનું હિત કરવા નીકળ્યા છીએ એ કાર્ય કરવું છે. પરોડીએ ઉઠીને બેસતા, બપોરે બેસતા ક્યારેક, અને સાંજના બાદ આટા માર્યા પછી, પાટે બેઠા પછી, અને ચર્ચામાં આવ્યા પહેલા સવાર બપોર સાંજ. એ સિવાયના સમયમાં શાસ્ત્રોનું અવલોકન થતું, વ્યાખ્યાન આપણે શાસ્ત્ર માં ઉપર આરામ કરી ઉઠે એટલે શાસ્ત્ર માં છે, શાસ્ત્ર વાંચવામાં જ ધ્યાનનો અમુક સમય રાખી લેતા. શાસ્ત્રો પડ્યા પાછા ધ્યાનમાં બેસી જાય. ઊંડું ચિંતન ચાલતું હોય, તત્વ ચિંતન ચાલતું હોય, એકાંત સ્થળ છે બપોરે તો ત્યાં એકદમ એકાંત રહીએ, કમના કમ્પાઉન્ડમાં એકદમ એકાંત રહીએ છીએ. मुनिराज में साधक दशा इतनी विधि गई है कि द्रव्य तो कृतकृत है परंतु पर्याय में पण घणा कृतकृत थी गया है, घनी दशा वधी गई है, इतनी वधी गई है दशा कि जीव द्रव है एम पूर्ण थवानी तैयारी करी गया है, तैयारी में आवी गया है, घणा कृतकृत थी गया है, અત્યંત વિતરાગતા વધેલી છે, ઘણી દશા વધી ગઈ છે, છતાં દશાને આશ્રિત સંતોષ ક્યારે લેતા નથી, કેમ કે એમની દ્રષ્ટિ દ્રવ ઉપર છે, એટલે એક બોલમાંથી આગળ આવશે કે આનંદ અમૃતનો અનુભવ તો ક્ષણે ક્ષણે થાય છે, નીચેની દશાવાળા તો એમ જોઈએ છે કે મુનિરાજને આનંદના ફુવારા અંદરથી ખૂટે છે ક્ષણે ક્ષણે, તો આ કહે કે અંદરમાં મારો અનંત આનંદ એટલો ભર્યો છે કે આ ફુવારાની ધાર છે એ ધીમી ધાર પડે છે, એક સાથે પૂરો આનંદ ભર્યો છે, એક સાથે પૂરો શા માટેનો અનુભવ માલમ, જેમ માણસ હક માટે લડે છે ને, દિલીપની તકરારો છે, તમે મારી આટલી બે મકાન બાજુ બાજુ મળે તો એક ફૂટ જમીન માટે તકરાર કરે, એક ફૂટ તમે મારી જમીનમાં કેમ દિવાલ કરી નાખી, એવી રીતે તકરાર કરે તો એક ફૂટની કિંમત કાંઈ એવી નથી હોતી, પણ તકરાર મોટી થાય, કેમ કે હકનો સવાલ ઊભો થાય, એવી જ રીતે દેશે દેશની બોર્ડર ઉપરનો તકરાર ઊભી થાય, એવી રીતે બીજું કાંઈ નહીં, પણ હક માટે માણસ લડે છે, વસ્તુ મળે ન મળે એની બહુ કિંમત નહીં, પણ હક માટે તો બરાબર લડે છે કે નહીં, નાયા માણસો કહેવાતા, તો અહીંયા એમ કહે છે કે પોતાના આત્માના અનંત આનંદનો ભોગવતાનો હક તો પોતાને છે, વળી એ અનંત આનંદ ભયનું પાત્ર એવો પોતાનો આત્મા પણ મોજૂદ છે, વસ્તુ હયાત છે અને એનો હક પોતાને છે, અધિકાર પોતાને છે, પછી શા માટે એનો ભોગવતો નહીં એમ કે છે, એ આનંદનો ભોગવતો, વસ્તુ સામે રાખીને એનો ભોગવતો ન થવા દે, એ વાત મુનિને પૂછાતી નથી, એટલે એમ કે છે પૂરેપૂરો આનંદ જોઈએ, જેટલો આનંદ અમારામાં ભર્યો છે એટલો પૂરેપૂરો અમારે ભોગવવા જોઈએ, ભલે નીચલી દશાવાળાને હિસાબે ઘણો આનંદ છે, ઘણા કૃતકૃત થયા છે, તો પણ એટલાથી અમને સંતોષ નથી, એ અપૂર્વ મુનિ દશાવાળા છે, અને એ મુનિ દશાને જોઈને આચાર્ય મુનિઓ એમ કહે છે કે મુક્તિમાં મુનિરાજમાં અમને સિદ્ધ દિશામાં સિદ્ધમાં મુનિરાજમાં અમને કઈ ફેર દેખાતો નથી, ફેર દેખવા વાળાની બુદ્ધિ જળ છે, એવા વચનો છે શાસ્ત્ર, એવો ફેર કોઈ જોવે નહીં, કેમ કે જે મુનિ દશા લીધું કે લેશે, લોકોમાં એમ કહેવત છે અહીંથી રિક્ષામાં બેસીને સ્ટેશન જાય તો પૂછે ક્યાં ગયા કે મુંબઈ ગયા, હજી તો ભાવનગરમાં ભાવનગરની મર્યાદામાં છે, ક્યાં ગયા કે મુંબઈ ગયા, મુંબઈ જવા માટે નીકળ્યા હોય તો મુંબઈ ગયા એમ કહેવામાં આવે છે, એ વ્યવહારની પદ્ધતિ છે, એમ જેનું કેવળ જ્ઞાન નિશ્ચિત છે અને જેનો પુરુષાર્થ કેવળ જ્ઞાનને યોગ્ય જ છે, પૂર્વ દિશા જેની મુક્તિને યોગ્ય જ છે એને એના માને મુક્તિમાં ફેર જોવામાં આવતો, મહિનાનો વિષય છે, એ રીતે એક સંકેત છે 114, જેને ભગવાનનો પ્રેમ હોય ભગવાનને જોયા કરે એમ ચૈતન્ય દેવનો પ્રેમી ચૈતન્ય ચૈતન્ય જ પીડા કરે બાળમાં હોય છે, અન્ય ભગવાન નો પ્રેમ નો વિષય ચાલે છે. બંગાળમાં હમણાં ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા, ભક્તો આશા સ્વામી વિવેકાનંદ ના ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસ, તો એ કાળી માતાના મંદિરમાં જ પીડ્યા રહેતા. આમ તો બહુ ગરીબ બ્રાહ્મણ ના દીકરા હતા, બહુ અત્યંત દરિદ્રી, અત્યંત દરિદ્રી એટલે જેને એક ટંકનું ખાવાનું ઘરમાં ન હોય એવા, પછી મંદિરમાં જ પડ્યા રહેતા. એમ શુદ્ધ બુદ્ધ વૈભાન અવસ્થામાં પણ પડ્યા રહ્યા, પણ એક જ લગ્નની અંદરમાં આ માતાને ઉપાસના કરવી છે, તો એને જ જોયા કરે, ત્યાં જ રહ્યા કરે. બસ જેને જે ભગવાન એનો ઈષ્ટ દેવ માન્યો છે, પરમ ઈષ્ટ માન્યું છે, એને જ જોયા કરે, ત્યાં જ રહ્યા કરે, આવું બને છે. તેમ ચૈતન્ય દેવનો પ્રેમી પોતાના અહીંયા નિજ ચૈતન્ય દેવનો પ્રેમી પોતાના ચૈતન્યને જ જોયા કરે, ચૈતન્યનું જ અવલોકન કર્યા કરે, ધ્યાનમાં પણ એ અને જ્ઞાનમાં પણ એ, જ્ઞાન અને ધ્યાનમાં એ પોતાનું નિજ ચૈતન્ય સિવાય બીજો કોઈ, જેને એની રુચિ છે, એનો પ્રેમ છે, એનો મહિમા છે, એની વિષય જાણે બદલાતો નથી. બીજો વિષય એટલો ગૌણ રહે છે આવે ઉદયમાં તો પણ, કે નિવત અનુપયોગે પ્રવૃત્તિ કરે છે, સાવધાની વિના, અનુપયોગ સાવધાની વિના. એક સાવધાની પોતાના સ્વસ્વરૂપને વિશે અને બીજી ક્યાંય સાવધાની નહીં એવી દશા હોય ત્યારે એને ખરેખર ચૈતન્ય દેવનો પ્રેમ થયો છે એમ કહેવામાં આવે. પ્રેમ એટલે અહીંયા રાગ એમ નથી લેવું, આમ ચાલુ ભાષામાં પ્રેમનો અર્થ રાગ, રૂઢિ અર્થ રાગ કરે છે, રાગ નથી લેવું. અનન્ય રુચિ અને અનન્ય ઉપાદેયતા, કે જે ઉપાદેયતામાં નિર્વિકલ્પ રસનો આસ્વાદ લેવામાં આવે છે, નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થવામાં આવે છે, એને ચૈતન્યનો અહીંયા પ્રેમ કહેવામાં આવે છે. એક ચૈતન્ય ચૈતન્ય જ્ઞાનમાં, એટલે જ્ઞાનનો વિષય જાણવા યોગ્ય વસ્તુ સંવેદનનો વિષય, જ્ઞાન અને અગ્નિ સ્વગ્નિ, જ્ઞાનનું સ્વગ્નિ, જ્ઞાનનું અગ્નિ આત્મા અને ધ્યાનનું ધ્યેય પણ આત્મા, એકાગ્રતા પણ આત્મામાં અને જાણવું અનુભૂતિ પણ આત્માની અને પ્રતીતિ પણ આત્માની, આનંદ પણ આત્માનો, આનંદ સ્વરૂપ આત્મામાં ભોગવતો. આત્મા એટલો આત્મા દ્રષ્ટિ, સમય દ્રષ્ટિને આત્મા, આત્મા આત્મા સિવાય બીજું કાંઈ એમને છે. બાળકનો દ્રષ્ટાંત લીધો, બાળક જેમ એની બા 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 નો પ્રેમ છે, બા સિવાય બીજી કાંઈ વાત કરતો નથી, ખોવાઈ ગયા પછી પેંડો હાથમાં ચાલતો નથી. બાળકને પેંડો ભાવે છે, મીઠાઈ ભાવે છે, સુપરમેન ભાવે છે, પણ જો એની માથી છૂટો પડી જાય, ખોવાઈ જાય, તો એક ચીજને અડવાની વાત નથી. નજરે અનુભવાય એવી વાત છે, વિચાર કરવા દેવા. હા, એનાથી એટલું બીજું મુખ્ય કરે છે, મફતનો કાંઈ રખડતો, અન્ય પદાર્થની મહિમા આપે છે, ભાવે પહેલા ત્યાં જાય છે, પછી દ્રવ્ય જવાનું સહજ જ બને છે. આ દ્રવ્ય ભાવનો નિયમ છે, ચોખ્ખી વાત છે, પણ છતાં જીવનો વ્યામો છે અન્ય પદાર્થ વિશેનો, એ વ્યામો એને ચોખ્ખી વાત ચોખ્ખી રહેવા દેતો. વિચારણા માંગે છે, જ્યાં જ્યાં પોતાને રોકાવાનું કારણ થાય ત્યાં તપાસ કરે, કે એવું પરમાત્મ તત્વથી એવું શું વિશેષ છે અહીંયા, કે જેથી મારું પરિણમન આખું અહીંયા રોકાય છે, આ વાત દ્રષ્ટિકોણમાં એનો તપાસ છે એ ઉભી રહીએ તો ફેરફાર થયા વિના જ્યાં રોકાતો હોય ત્યાં એનો રસ ઠંડો થયા વિના રહે જ નહીં, કપાયા વિના રસ રહે જ નહીં. બધી આત્મા છે એમ એ તો એમ કહેતા કે અમારી અસ્થિ મંજા મજ્જા અને રગે રગમાં આત્મા છે, બીજું કાંઈ નથી. એ પણ લખ્યું છે કે દેહ છે કે નહીં એવું અમે માન સંભાળીએ ત્યારે યાદ આવે છે, એનો અર્થ કે ભૂલી જઈએ છીએ. એવું આત્મામય પરિણમન રહીએ છે કે શરીરના અસ્તિત્વને જોડે રહેલું શરીરનું અસ્તિત્વ ભૂલી જવાય છે, વિસ્મૃત થઈ જાય છે. આ એમની અંતરંગ દશા છે, ગ્રસ્તપણામાં અંતરંગ દશા છે. એવી અદભુત દશા જે મુમુક્ષુને જાણવા મળે, સમજવા મળે, ઓળખવા મળે, તો એને એનું કેટલું બહુમાન આવે કે એ દશા એ પ્રાપ્ત કરી જાય એટલું એને બહુમાન આવ્યા વિના રહેતો. એવા મહાત્માઓનું મૂળ આ કાળમાં એક આશ્ચર્ય છે, હોય નહીં લગભગ આવા વિપરીત કાળમાં તો હોય નહીં. એટલે છે એને ઓળખીને એનું બહુમાન થાય, તો પોતાને લાભનું ને હિતનું કારણ છે. નહીતર સાધક તો સાધકના રસ્તે હાલ્યા જાય છે, એને પોતાના રસ્તે ચાલ્યા જાય છે અને માર્ગની આંગળી ચિંતા જાય છે કે માર્ગ આ છે, ચાલવું હોય તો પાછળ પાછળ ચાલ્યા આવું, નહીતર અમે તો અમારા રસ્તે. અનંતા સાધક સીધા અને અનંતા સિદ્ધ છે, પોતાના રસ્તે આવેલા જાય છે. સુગાની જે લખ્યું છે વટેલ માર્ગોની જેમ એ પોતાના રસ્તે ચાલ્યા જાય છે અને બીજાને માર્ગ બતાવતા જાય છે, કાંઈ પણ સ્પૃહા વિના નિષ્કારણ કરવું નથી. એક ગેરસમજણથી ઉલટી સમજણથી માત્ર થોડા અજ્ઞાનથી જગતના જીવો દુઃખી થઈ રહ્યા છે. આ ખાલી માર્ગ સમજે, માર્ગને જોવે, માર્ગનો ને લક્ષમાં લઈએ, આ માર્ગ છે, અમારે તો કાંઈ લેવા દેવાનો પ્રશ્ન નથી, માર્ગ બતાવવામાં કાંઈ દઈ દેવાનું નથી, પહેલાં કાંઈ લઈ લેવાનું નથી, એનો ઉદ્ધાર થઈ જાય, એનો નિવેડો આવી જાય. કહેતા કાળ એટલો નીણો છે કે આવા મહાપુરુષો ને આવા મહાત્માઓ ભાગ્ય હોય એમ છે. જેમ ઘરમાં કોઈ પારસમણી હોય કેટલું જતન કરે, એવું કિંમતી રત્ન હોય કે જગતમાં ક્યાંય ન હોય એવું હોય, તો એના પ્રમાણમાં એની સાવધાની હોય છે કે નથી હોતી, એવું વિષય છે. એ રીતે વિચારવાનું તો ગુરુદેવ કહ્યું કોઈ દર્શન કરશે તો એના ફેર પડી જશે, એના કર્મ બંધનમાં ફેર પડી જશે, પાછળ હેતુ ઘણો ઊંડો છે, સમજે એનું કામ છે. પોતે શબ્દ ના મર્યાદિત કરી નાખ્યો, આટલું બધું ખોલ્યું છતાં એ વિષય તો મર્યાદિત શબ્દ માં કરી જ નાખ્યો છે. એ તો હિત કરવું હોય એને એક આંગળી ચીંધી લીધી છે. માણસ કહેતા કે ભાઈ સંકેતમાં સમજી લેવું, એના જેવી વાત છે, એના જેવી વાત છે. શું કે જેને ચૈતન્ય દેવનો પ્રેમ હોય એની પોતાનું ચૈતન્ય છે, એના દ્રષ્ટિમાંથી, એના જ્ઞાનમાંથી, એના ધ્યાનમાંથી, એના ચિંતનમાંથી, વિકલ્પના કાળમાં પણ જાણે એ જ છે અને બીજું કાંઈ નથી. ચિંતનમાં બેચિંતનમાં એમ લખે છે ને, એટલે બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક આગળ બોલાવે છે. ઊંઘમાં પણ આત્મા જુદો રહે છે એમ. બોલ કયો પાછળ છે, આ લગભગ 385 ના ગાળામાં છે. સ્વપ્નમાં પણ 145 પાનું છે, 390 છે. દ્રષ્ટિના જોરમાં એકલો નાયક જ ચૈતન્ય જ ભાષે છે. અહીંયા લીધું ને ચૈતન્ય, ચૈતન્ય ચૈતન્ય જ કર્યા કરે એમ, એકલો નાયક જ ચૈતન્ય જ ભાષે છે. શરીર આજે કાંઈ ભાસતું નથી, છે ખરું શરીર પણ ભાસતું નથી. હું ચૈતન્ય છું એમ લાગે છે, એમ ભાસે છે 389. અને શરીર આદિ હું છું એમ કાંઈ ભાસતો નથી. વેદ જ્ઞાનની પરિણતિ એવી દ્રઢ થઈ જાય છે કે સ્વપ્નમાં પણ આત્મા શરીરથી જુદો ભાસે છે. સ્વપ્નમાં હું શરીર વાળો છું એવું સ્વપ્ન ન આવે. કેવી દ્રઢતા છે! સ્વપ્નમાં એવી ભૂલ ન પડે. જાગતા તો ભૂલ પડવાનો પ્રશ્ન નથી કે છે, સ્વપ્નમાં એવી ભૂલ ન પડે. એવી અદભુત દશા છે. દિવસે જાગતા તો નાયક નિરાળો રહે એ તો એમ કે સ્વાભાવિક છે, પણ રાત્રે ઊંઘમાં પણ આત્મા નિરાળો જ રહે છે. ઊંઘમાં કઈ એવી સાવધાની નથી, ઉપયોગની સાવધાની ઊંઘમાં રહેતી નથી. ઘણાનું તો પરિણતિ બગડેલી હોય છે તો ઊંઘમાં બડબડ બડબડ થયા કરે છે, માનસિક સ્થિતિ બગડેલી છે એમ બતાવે છે. અહીંયા તો કહે છે કે ઊંઘમાં પણ આત્મા નિરાળો રહે છે, જાગે ત્યારે એને ખબર પડે છે કે ઊંઘમાં પણ હું નિરાળો જ રહ્યો હતો. આ હું દેહ વાળો છું ને મને ઊંઘ આવી છે એમ ઊંઘમાં નહોતો. ઠીક, શું ચૈતન્યની જાગૃતિ છે એ જરા ઊંડા ઉતરીને લક્ષમાં લેવા જેવું છે. પૂતે ત્યારે ઊંઘી જાય તો એને એમ લાગે કે હું મને ઊંઘાવી ગઈ, મને ઊંઘાવી ગઈ ત્યારે મને કાંઈ ખબર નહોતી કે હું હતો કે હું નહોતો. અહીંયા એમ કહે છે કે ઊંઘમાં પણ હું જુદો હતો એ બરાબર, એમ જ રહ્યું છે પરિણમનમાં કે ઊંઘમાં પણ હું દેહથી જુદો જ છું. એટલો શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. કોઈ વિષયમાં તીવ્ર પરિણામ લાગ્યા રહે તો ઊંઘમાં કેટલાક બોલ એવા છે કે એમને જ્ઞાન દશાને વ્યક્ત કરી છે, એમાં પોતાની દશા હોય તો જ એ કેટલીક વાતો વ્યક્ત થઈ શકે, નહીતર વ્યક્ત થઈ શકે નહીં એ સ્પષ્ટતા માટે સમજાયું. સ્વરૂપ મહિમા કરે છે સ્વરૂપની મહિમા, એવો ઘર કરી જાય છે ઓળખાણ થી માંડીને પછી જે દશા આગળ વધે છે સ્વાનુભવની, એમાં એ મહિમા કોઈ રીતે ખસતો નથી. એ મહિમાનું સ્થાન જગતનો કોઈ પદાર્થ લઈ શકતો નથી. એ મહિમાને બધી ઉપમા આપે છે, અનેક પ્રકારની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપમાઓ આપવા છતાં સરવાળે એમ કહે છે, એમ કહેવું પડે છે કે આ કઈ મહેમાનું પૂરું પડતું. દેવશ્રી 47 શક્તિનું વર્ણન કરતા, એક એક શક્તિમાં કોઈ વાર 2 દિવસ વ્યાખ્યાન ચાલે તો પણ જાણે કહેવાનું અધૂરું રહી જાય છે એમ લાગ્યા કરે. એમ કહે કે આ કલાકે 2 કલાકે પૂરો થાય એવો વિષય નથી. એમ કે એ સામર્થ્ય ને સ્વરૂપના મહિમામાં ડૂબેલા છે તો એનું સાદી અનંતકાળ એમાં જાય છે. પછી તો સ્વરૂપ મહિમામાં સાદી અનંતકાળ પરિણામ ચાલ્યા જ કરે છે, છતાં ત્યારે પણ એમાં થાક લાગવાનો પ્રશ્ન નથી કે એમાં એ વાત પૂરી થવાનો પ્રશ્ન નથી. તો ઘણા બોલ લીધા છે, આશ્ચર્યકારી છે, અદભુત છે, એમાંથી બહાર નીકળવું ગમતું નથી તો મુનિ દશામાં લઈ લીધું. ચક્રવર્તી હોય, 6 ખંડ નું રાજ હોય, 5 ઇન્દ્રિયના વિષયની કોઈ ખામી ન હોય, ક્ષતિ ન હોય, એને પણ જંગલમાં જઈને સ્વરૂપ સાધવાનો જે પ્રકાર ઉત્પન્ન થયો મુનિ દશામાં ભરત ચક્રવર્તી, તો એ ચક્રવર્તીની વિધિ સિદ્ધિથી પણ એને ઉત્કૃષ્ટનું આત્મદ્રવ કેટલું ઉત્કૃષ્ટ જોયું છે કે આ તો કાંઈ નથી, એમ સડેલા તરણાની જેમ મૂકી દીધું. એમ કોઈ સડેલું તરણું મૂકે તો એને કાંઈ લાગતું નથી કે મેં આ ત્યાગ કર્યો, એમ 6 ખંડનો મેં ત્યાગ કર્યો એવું કાંઈ લાગતું નથી. ત્યાગ કર્યો છતાં એની કાંઈ મહત્તા આવતી નથી એ ત્યાગને, એટલી સ્વરૂપની મહત્તા હોય. ઇન્દ્રો જેને પોતાના વૈભવને દુઃખનું નિમિત્ત સમજે છે, ઇન્દ્રો પોતાના ઇન્દ્રના વૈભવને દુઃખનું નિમિત્ત સમજે છે. ચક્રવર્તીને મનુષ્યોના ઇન્દ્ર નરેન્દ્ર કહેવામાં આવે છે, કેમ કે એથી ઊંચું કોઈ બીજા કોઈને હોતું નથી. અને દેવોના ઉત્કૃષ્ટ પુણ્યવાળાને દેવેન્દ્ર અથવા ઇન્દ્ર કહેવામાં આવે છે. નરેન્દ્ર અને દેવેન્દ્ર એ બંને જેને સુખનું નહીં દુઃખનું નિમિત્ત સમજે છે, જગતમાં બધા એને સુખી ગણે છે. આ કે છે અમારા જ્ઞાનમાં એ દુઃખના ખાતામાં ખતવા પડે એવા પદાર્થો છે, એના લક્ષે દુઃખ થાય છે. સુખ તો એક અમારા આત્મા પ્રત્યે જતા જ અમને થાય છે, એ બધું દુઃખનું નિમિત્ત જાણીને તેનાથી દૂર રહેવાનું વિચારે છે. એવો ચેતન મહાન છે કે જેની મહાનતા ક્યાંય પૂરી પડતી જ નથી, એવો પોતે જ છે. ચેતન નો હીરો છે દેહ ની ડાબલી માં, ચેતન નો હીરો છે. જેને ઓળખે છે જાણે છે એ ચૈતન્ય દેવ, સર્વોત્કૃષ્ટ દેવ એમ લીધું, જિનેન્દ્ર દેવ એમ, ચૈતન્ય નિજ ચૈતન્ય નિજ જિન દેવ, એને જોયા કરે અને પરિણામ એનું જ ભજન ભજ્યા કરે. જેમ ભગવાનનું ભજન કરે છે ને, પણ નિજ ભગવાનનું એ ભજન ભજ્યા કરે, પરિણામમાં થયા કરે, એવું એ મહિનાવન તત્વ છે. રાગ નહીં એનો મહિમા, સર્વ ગુણોમાં એનો મહિમા, જ્ઞાનમાં એનો મહિમા, ઉપાસનામાં આચરણમાં એનો મહિમા, એ ખરો મહિમા છે. રાગનો મહિમા એ ખરો મહિમા નથી. રાગ તો વચ્ચે વિતરાગી તત્વની સાથે વિસંગત ભાવ છે. રાગ તો વિકલ્પ, તો નિર્વિકલ્પ અને વિતરાગી સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ પાસે એની એની સુસંગતતા થતી નથી, એને મેળ ખાતો માણસ નથી. ક્યારે બીજું કોઈ માણસો સારા ઉચ્ચ કોટીના ભજા થાય, એમાં કોઈ નીચી કોટીનો માણસ આવી જાય, એને કોઈ આને ક્યાં આવવા દીધો ને, આને ક્યાં લાવ્યા ને, આને કોણ લાવ્યું અહીંયા, અહીંયા આનું શું કામ છે એમ નથી કહેતા. આ સ્થાનમાં કઈ આનું કામ નથી, એમ ચૈતન્યની પાસે રાગનું કામ નથી. પૂર્ણ વિતરાગી પરમેશ્વર તત્વ છે, એની પાસે રાગ અને વિકલ્પનું કોઈ કામ નથી. એને એને મેળ ખાયો નથી, વિરુદ્ધ જાતિ છે. જ્ઞાન અને આચરણ અને રુચિ સર્વ પ્રકારે ઉપાદેયતા, ઉપાદેય રૂપ એક પોતાનું પરમેશ્વર તત્વ છે, એ નિર્વિકલ્પ રુચિ એની જ ઉપાસના, ઉપાસવા યોગ્ય છે. નિર્વિકલ્પ રસ પિતા એને ઉપાસે, એની જ ઉપાસના અને એના જ વેદનમાં પડેલું જે જ્ઞાન, એ એનો મહિમા છે. એ ખરેખર ગુણથી મહિમા, ગુણના પરિણામ પોતે જ મહિમા કરે છે, પોતે જ પોતાનો મહિમા કરે છે. રાગને ક્યાં મેળ છે એની સાથે? હા, સ્વરૂપ મહિમા એ સર્વશાસ્ત્રોના કહેવાનું તાત્પર્ય છે. એક જ વાત કરવી છે, એક વાત કરવી છે અથવા ઘણી વાત કરવી છે, અથવા સ્વરૂપ મહિમાની કરવી છે અને બીજી એને કહેવા માટે કરવી છે, એ કહેવા માટે બીજી વાત કરવી છે. બીજી વાત આવે તો છે કે, પણ એ કહેવા, આ જ કહેવા માટે આવે છે. બીજું કહેવા માટે બીજી વાત નથી, પણ આ કહેવા માટે બીજી વાત હોય છે. એ કથાનું યુગમાં પણ જે પુરાણ પુરુષો છે એને પોતાના સ્વરૂપનો મહિમા કેવી રીતે કર્યો એ વાત મુખ્ય છે. એ જ વાત એની અંદર એમના સ્વરૂપાચરણ એમના કેવા હતા. બહારમાં સંયોગોના અનેક પ્રકાર ઉભા થયા છતાં પોતાની શ્રદ્ધા છોડી નથી, પોતાનો ધર્મ છોડ્યો નથી, જ્ઞાન છૂટ્યું નથી, ધ્યાન છૂટ્યું નથી, એ બતાવવા માટે કથા. લક્ષ્મણજીનો દેહ છ મહિના રામચંદ્રજીએ ખંભે ઉપાડીને ફરવા છતાં એમણે સ્વરૂપ શ્રદ્ધા છોડ્યું નથી. ક્ષાયક સમય દ્રષ્ટિ છે. એવી જ રીતે શ્રી કૃષ્ણનો દેહ ઉપાડીને બળદેવ ફરે છે જંગલમાં, પાગલ માણસની જેમ ફરતા દેખાય જંગલની અંદર. ખંભે શ્રી કૃષ્ણનો દેહ છે, મારો ભાઈ મરે એક ધૂન લાગી ગઈ છે. બુદ્ધો ખ્યાલ છે, અંદર માં જાગ્રત છે, ચૈતન ની અંદર જાગ્રત છે, સાહેબ સમ્યક દ્રષ્ટિ છે, એ તો વિકલ્પની દશા સ્થિતિ બતાવે છે. પણ એ વિકલ્પ ની સાથે એકાકાર થયા નથી. આવી જાય છે, કરવો નથી પણ એવો રાગ કરવો નથી, આવી જાય છે એટલી વાત છે. અને એનો નિષેધ પણ આવ્યા વિના એમને રહેતો, એ જ વખતે એનો નિષેધ વર્તે છે. પણ પરવશપણે પોતાની કમજોરીને લઈને એ ઊભો થાય છે અને એમાં 6 મહિના જેવો કાળ ચાલ્યો. હવે કોને જોવું, એ રાગને જોવો કે એ વખતના ભેદ જ્ઞાનને અને શ્રદ્ધાને જોવો? જેની દ્રષ્ટિ રાગ ઉપર છે એ રાગને જુએ છે, જેની દ્રષ્ટિ આત્મા ને આત્માની સાધના ઉપર છે તે વખતની સાધનાને જુએ છે. ઓહો, આવો ઝંઝાવાત છે ચારિત્ર મોહનો, તો પણ દર્શન મોહ એને મચક આપતો નથી. અને એ ચારિત્ર મોહને લઈને દર્શન મોહમાં હાનિ થતી નથી, એવું સ્થિર અને મજબૂત પરિણામ છે, એ આશ્ચર્યકારી પરિણામ. અને એ કેમ એમ થઈ રહ્યું છે એ વિચારવા યોગ્ય, ઊંડા ઉતરીને વિચારવા યોગ્ય વિષય, આવું કેમ થઈ રહ્યું છે શબ્દો. અહીંયા થોડીક વાત પોતાને રસની આવે અનુકૂળતાની કે પ્રતિકૂળતાની તો આખે આખો હલી જાય છે, ત્યારે આવા મોટા ઝંઝાવાત જેવા પ્રસંગોની અંદર પણ અંદરથી હલતા નથી, એવું તો કઈ રીતે કામ કરી દીધું છે. આ વિષય આ જગ્યાએ ઊંડા ઉતરવાનો થઈ જાય છે. એવો જ કોઈ બળદેવ વાસુદેવને ભાઈઓ પ્રત્યેનો અરસપરસનો રાગ હોય છે, તીવ્ર રાગ. તો અત્યારે તો શું છે કે ભાઈઓ ભાઈઓને મેળ હોતો નથી ને, એટલે એની કલ્પના, રાગની કલ્પના સાથે મુશ્કેલ છે. એ કાળની અંદર એવું હોય છે, અત્યારે એની કલ્પના થવી મુશ્કેલ છે. કેમ કે આ ભદ્રવ ક્ષેત્ર કાવ ભાવ એટલા ફરેલા છે કે આવું હોય કે કેમ. એ આ લોકોએ રામાયણ બનાવી છે, વિષ્ણુ લોકોએ તો કઈક એની એવી ચિત્રી છે કે એને રામ ઉપર અંદરખાને બહુ દ્વેષ હતો, અને એને રામને મનમાં મોકલી દેવાતા. એ રઘુકુળમાં દશરથ રાજાના કુટુંબમાં એ પરિસ્થિતિ જ નહોતી. જૈન રામાયણમાં એ વિષય નથી આપતો, બહુ રામની પ્રશંસા કરે છે દશરથ પાસે. પહેલા તો તમે ભાગશાળી છો કે શ્રીરામ જેવા તમારે પુત્ર છે, પણ એને શું હતું કે પોતાને મરવું પડે એવું હતું. જો ભરત દીક્ષા લીએ તો એનો પોતાને એના પુત્ર પ્રત્યે એટલો અનુરાગ હતો કે એના પ્રાણ છૂટી જાય, એને ખબર હતી. એટલે કોઈ પણ રીતે ભરતને રાજકાજમાં ફસાવવો, એના માટે એને એટલી જ માગણી કરી. 14 વર્ષના વનવાસની માગણી કઈ કઈ કરે નહીં, અને એ પરિસ્થિતિ એના કુટુંબમાં હતી પણ નહીં. કે કુટુંબ પ્રેમ બહુ હતો આદર્શ ત્યાં. હોય રામચંદ્રજી તો સ્વયં વનવાસી ગયેલો છે, જો પોતે અયોધ્યામાં રહે તો ભરત રાજકાજમાં રહે નહીં. રામચંદ્રજી હોય ને ગુપ્તપણે કયા ગામમાં રહે, એટલે એને પોતે ગુપ્તવાસ સેવા માટે વનમાં રહ્યા. પણ એ અત્યારના કાળમાં રામાયણ બનાવે તો એવી જ બનાવે, શું કરે, કથા તો પૂરી કઈ ખબર હોય નહીં. આચાર્ય લખેલી કથા, એટલે એ કાળમાં બહારની સ્થિતિ જુદી ને અંદરની સ્થિતિ પણ જુદી. પરિણામ કાળ ભાવ અનુસાર જીવનના પરિણામ ફરી જાય છે. એટલે આટલી દુનિયા છે એમ એને લાગે છે, આવું જગત હોય એમ લાગે છે, પણ એવું નથી. એમાં પણ દ્રવક્ષેત્ર કાળ ભાવ અનુસાર જુદા જુદા પ્રકાર હોય છે અને એ પુરાણોથી સમજવા મળે છે. કરવા માટે આવે છે, જૂના કર્મો અજ્ઞાન ભાવે બાંધેલા છે, એ દાણું કર્યું છે એ ચૂકવી દે છે. ઉદય આવે છે ત્યારે, ઉદય આવે ત્યારે પુરુષાર્થમાં રહે છે, સંભાવમાં રહે છે, સ્વરૂપની સાવધાની છોડતા નથી. એટલે જૂનો હિસાબ છે એ સાફ થઈ જાય છે. એમ જ છે બીજાને પૂર્વકર્મનો ઉદય કહેવાય છે, એમને નિર્ગુરાનો પ્રસંગ કહેવાય છે. ઉદયનો પ્રસંગ કહેવાતો નથી, પણ નિર્ગુરાનો પ્રસંગ ગણવામાં આવે છે. ગણતરી જુદી મુકાય છે અને એ ન્યાય સંપન્ન છે. નિર્જરા થઈ રહી છે માટે એને નિર્જરા કહેવાય છે, બંધાય છે એને ઉદય કહેવાય છે. દ્રષ્ટિ કરતા વિકલ્પ જ ઉત્પન્ન થાય છે, નિર્વિકલ્પતા અને સમરસતા થતી નથી. હવે આત્મામાં ને આત્મામાં મહિમાનો વિષય જે અનંત ગુણો છે, તે અનંત ગુણોનું અભેદરૂપ પણ છે અને અનંત ગુણોનું પ્રત્યેક ગુણોનું જુદું જુદું એવું ભેદરૂપ પણ છે. આત્મામાં આત્મા પોતે અનંત ગુણોનું અભેદ એક રૂપ પણ છે અને આત્માની અંદર જુદા જુદા ગુણો પ્રત્યેક ગુણોનું ભેદ સ્વરૂપ પણ છે. બંને હોવા છતાં ભેદ ઉપર જેની દ્રષ્ટિ જાય છે અને ભેદ ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ રહે છે ત્યાં એ વિકલ્પની ઉત્પત્તિનું કારણ થાય છે, એ રાગની ઉત્પત્તિનું કારણ થાય છે. અહીંયા તો શું લેવું છે કે નિર્વિકલ્પ એવું જે આત્મતત્વ છે એને વિકલ્પ સાથે મેળ નથી, એને અવસ્થામાં પણ નિર્વિકલ્પતા સાથે એને મેળ છે. અથવા પોતાની ઉપાસનામાં એકાકાર પોતે થાય, અભેદ એકાકાર થાય, એ એની ખરી ઉપાસના છે, સાચી ઉપાસના છે. રાગથી વિકલ્પથી દૂર રહીને આવો છો ને આવો છો ને આવો છો એમ વિકલ્પ થયા કરે એ એની ખરી ઉપાસના નથી. તો અહીંયા એક સ્પષ્ટીકરણ એ છે કે આત્મામાં ને આત્મામાં રહેલા ગુણોના ભેદ ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ રહે છે ત્યાં સુધી વિકલ્પ, એની મુખ્યતા દ્રષ્ટિ રહે છે એટલે એની મુખ્યતા ભેદની મુખ્યતા થાય છે, રાગાંશ ને વિકલ્પાંશ ને ઉત્પન્ન થવાનું કારણ બને છે. ભેદ તો છે ને કે ભેદ છે, પણ એ મુખ્ય કરવાનો વિષય નથી. ભેદ જ્ઞાનમાં જણાવવું એક વાત છે અને મુખ્ય થવું એક બીજી વાત છે. આ વાત સમજાવી દઈએ. તર્ક કરવા વાળા એમ તર્ક કરે છે કે અંદર ભેદ છે ને ભેદનું જ્ઞાન કરે એ તો યોગ્ય છે, એનાથી અવગુણ કેમ થાય? વિકલ્પ છે તો અવગુણ છે, ગુણ નથી. કે જ્ઞાનમાં જાણવું એક વાત છે અને મુખ્ય થવું એ બીજી વાત છે. જ્ઞાનમાં જાણવાનો બે પ્રકાર છે, મુખ્યપણે અને ગૌણપણે. હવે એક જ સ્થાનમાં ગુણો છે ત્યાં ગુણોનું અભેદ સ્વરૂપ પણ છે અને ગુણોનું ભેદ સ્વરૂપ પણ છે. અભેદ સ્વરૂપ મુખ્યપણે રાખવા યોગ્ય છે જ્ઞાનમાં, અને ભેદોનું જ્ઞાન ગૌણ રાખવા યોગ્ય છે. જ્ઞાન આ વાત જો સમજાય તો એને પોતાની આરાધના અને સાધના સુગમ પ્રકારે થઈ શકે, નહીતર ગુણ ભેદ છૂટે નહીં. કેમ કે અનાદિથી જીવની બુદ્ધિ, જીવનું પરિણમન ભેદવાસિત પરિણતિ છે, એટલે ભેદને અજાણે પણ મુખ્ય કરી જાય એવી સહજ સ્થિતિ છે. ત્યાં પ્રયત્ન કરીને, પુરુષાર્થ કરીને એને ભેદને ગૌણ કરવાનો છે. એ પુરુષાર્થમાં જેવો વિષય છે, કેમ કે ભેદમાં તો ઉભો છે, ભેદવાસિત બુદ્ધિ છે, તો એને પુરુષાર્થથી એ વિષય એ પરિણતિને બદલીને અભેદ પરિણતિમાં આવે ત્યારે એને નિર્વિકલતા અને સમરસતા ઉત્પન્ન થાય, અને ત્યારે એને પોતાની નિર્વિકલ્પ શાંતિ અને સમરસ સ્વભાવની શાંતિ અનુભવમાં આવે. આવા વિષય ઉપર બહુ સૂક્ષ્મ પ્રકારે સ્પષ્ટીકરણ આ શાસ્ત્રમાં આવ્યું છે. ઘણા એ જુદા જુદા જ બોલ આવશે, પણ ઉપરથી સરખા લાગે, પણ બહુ સૂક્ષ્મ રીતે એના પડખા સ્પષ્ટ થયા છે. ગુણ સમૃદ્ધિ પોતાની છે, પણ ગુણ ભેદ સ્વરૂપે અને અભેદ સ્વરૂપે એમ બંને સ્વરૂપ ધારણ કરીને રહેલા છે. દ્રવ સ્વભાવે તે જ ગુણો દ્રવથી અભેદતા સ્વરૂપ ધારણ કરીને રહેલા છે, એનું સ્વરૂપ છે. અને પ્રત્યેક ગુણ, પ્રત્યેક શક્તિ જુદી જુદી હોવાથી પોતાનું જુદું સ્વરૂપ પણ એનું છે. એટલે જ્ઞાન શક્તિ છે એ અસ્તિત્વ શક્તિ રૂપે નથી, અસ્તિત્વ શક્તિ જ્ઞાન શક્તિ રૂપે નથી, પણ એ બંને સ્વરૂપ હોવા છતાં એનું અભેદ સ્વરૂપ મુખ્ય કરવા યોગ્ય છે, અને એનું ભેદ સ્વરૂપ છે એ ગૌણ કરવા યોગ્ય છે. જાણવું બંનેનું થાય, મુખ્ય ગૌણ વાળી છદ્મસ્થની દશા હોવાને લીધે, અથવા છદ્મસ્થની દશામાં મુખ્યપણને ગૌણપણું ઉત્પન્ન થવું અનિવાર્ય છે, થાય જ થાય. દરેક છદ્મસ્થને જે કાંઈ જાણે એમાં અમુક મુખ્ય રહે ને અમુક ગૌણ થાય, અમુક મુખ્ય રહે ને અમુક ગૌણ થાય, થાય જ થાય. મુખ્ય ગૌણપણું એની દશાનું અનિવાર્ય સ્થિતિ છે. એ સ્થિતિમાં જ્યાં છદ્મસ્થ ઉભો છે ત્યાં એને શું મુખ્ય કરવું, કે એને ભેદોને ગૌણ કરવા અને અભેદ તત્વને મુખ્ય કરવું, જેવી રીતે જ્ઞાન છે. તો જ્ઞાનમાં જ્ઞાનાકારો પણ પ્રતિબિંબિત છે, સ્વપ્ર પ્રકાશક પણ હોવાને લીધે, અને પોતાનું નિજ જ્ઞેય પણ, અભેદ નિજ જ્ઞેય પણ જ્ઞેય થાય છે. સ્વજ્ઞ પણ જ્ઞાનમાં જ્ઞેય થાય છે, અને ટૂંકામાં પરજ્ઞ પણ જ્ઞાનમાં જ્ઞેય થાય છે. તો પરજ્ઞ જ્ઞાનમાં જ્ઞેય થાય છે તે ગૌણ કરવા લાયક છે, અને સ્વજ્ઞ જ્ઞાનમાં જ્ઞેય છે તે મુખ્ય કરવા લાયક છે. બંને જ્ઞાનમાં તો બંને જ્ઞેય થાય છે, એક જ્ઞાનની પર્યાયમાં બંને જ્ઞેય થાય છે. એક કાળે સ્વપ્રકાશક અને પરપ્રકાશક એની શક્તિ હોવાને લીધે, પણ છદ્મસ્થની દશા જ મુખ્ય ગૌણપણે પરિણમિત થવાની છે. તો એને શું મુખ્ય કરવાથી એને પોતાને અનુકૂળ છે, અથવા શાંતિનું કારણ છે, સુખનું કારણ છે, અને શું ગૌણ કરવાથી એને શાંતિ સુખનું કારણ છે, એ સમજીને એને મુખ્ય ગૌણ થવું જોઈએ. મુખ્ય ગૌણ તો થશે જ, નહીં પ્રભુ શું થશે. જો આ પ્રકારે સ્વને અને અભેદતાને મુખ્ય કરવામાં નહીં આવે તો પર અને ભેદ મુખ્ય થયા વિના રહેશે નહીં, કેમ કે ભેદ મુખ્ય ગૌણ તો એની પરિણતિ છે. તો ઉલટું તો અનાદિથી થઈ જ રહ્યું છે મુખ્ય, અને આત્મા અભેદ ગૌણ થઈ જ રહ્યો છે, આખી પરિસ્થિતિ એને બદલવાની છે. અભેદ સ્વરૂપ છે એને અભેદને અભેદપણે પોતાને અભેદ, હું અભેદ છું એમ મુખ્ય થવું જોઈએ, એ મુખ્ય રહેવું જોઈએ પરિણમનમાં, એની મુખ્યતા થવી જોઈએ. એમ કે અવસ્થામાં દોષ પણ છે, અને દ્રવ સ્વરૂપે કરીને પરિપૂર્ણ નિર્દોષ છે, તો બે જ્ઞાનમાં આવશે. દોષ અવસ્થામાં થાય છે એટલે નહીં જણાય એવું બનશે ને, અને સ્વજ્ઞ જ્ઞાનમાં આવશે તો મુખ્ય પોતાનું સ્વરૂપ થવું જોઈએ. દોષ પોતાનું સ્વરૂપ નથી એટલે ગૌણ રહેવું જોઈએ. મુખ્ય ગૌણનો જે વિષય છે એ રીતે ઠીક ઠીક વિસ્તાર વાળો છે, સારા એવા વિસ્તાર વાળો છે. પોતાને સાધનામાં આરાધનામાં શું અનુકૂળતા છે એના ભિન્ન ભિન્ન પડખાથી અનેક બોલાવે છે.
Vadhu Jethi Chandra Bhagavan.